ஓம்காரமிந்துத்தியம் ஜாயந்தி யோகின காமதமோஷதம் ஸ்ரீ ஓம்காராய நமோ நம. மங்களம் மகவான மங்களம் குறிக்கொண்டாரி ஜெயந்திரமோசு மங்களம் நம சுமரிசாராய் சுவாமி பூத்தியாசகாஸ்தே ஸ்வாய் பகவாய சிவபிரமாதாய்.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार अने भगवान अमृतेन्द्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। अपने 35 गाथा सुधी स्वाध्याय कर्यो छे। 35मी गाथा में ए बात आवी के ज्यां सुधी पर वस्तु ने पोते भूलथी पोतानी जाणे ત્યાં સુધી જ એને એના પ્રત્યે મમત્વ રહે છે, પણ એક વખત ખ્યાલ આવે કે આ વસ્તુ મારી નથી પર છે તો એનું મમત્વ છૂટી જાય છે અને પછી એનો ત્યાગ થઈ જાય છે, એ ત્યાગ સહજ થાય છે। જેવું ખ્યાલમાં આવે કે આ પર છે કે તરત જ એનો સહજ ત્યાગ થઈ જાય છે। એ રીતે જ્યારે સ્વથી જુદા પર ભાવ એનું જ્ઞાન થાય છે તો એ પરભાવો છૂટી જાય છે અને પરભાવો છૂટી જતા એ પ્રત્યાખ્યાન થાય છે। 34 અને 35મી ગાથામાં આ વાત આવી। 35મી ગાથાની પહેલા 34માં એમ આવ્યું હતું કે એને એ પ્રત્યાખ્યાન એટલે કે પરભાવોનો ત્યાગનો એ કરતા પર ભાવના ત્યાગનો એ કરતા છે જ નહીં, કેમ કે પ્રત્યાખ્યાન એ જ્ઞાન છે એમ કહેવામાં આવ્યું હતું। એટલે પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિરતા કરે છે અને એ જ્ઞાન ભાવે રહે છે તો એને વિકારી ભાવ વિભાવ ભાવ પર ને લક્ષ્ય થતા ભાવ ઉત્પન્ન થતા જ નથી એ વાત હતી। અને પછી એને વિશેષતાથી 35મી ગાથામાં ઉદાહરણ આપીને સમજાવવામાં આવી, દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવી કે ધોબીને ત્યાંથી આવેલું કપડું બીજાનું છે એમ થતાં એમ ખ્યાલમાં આવતા એને એ સહજ રીતે છોડે છે। એ જ રીતે જેને સ્વથી જુદું સ્વભાવથી જુદો પરભાવ રાગનો ભાવ છે એમ ખ્યાલમાં આવતા એ રાગને છોડે છે। સ્વતરફ દ્રષ્ટિ થતાં જ એ સ્વતરફ ઢળી જાય છે અને પછી એ રાગ ઉત્પન્ન થતો જ નથી એમ એ રાગને છોડે છે, એ વાત 35મી ગાથામાં સમજાવવામાં આવી। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે। 35મી ગાથા પછીથી કળશ 29મા કળશમાં અહીંયા કહે છે કે અવતરતી ન યાવત વૃત્તિમ અત્યંત વેગાત અનવમ પરભાવ ત્યાગ દ્રષ્ટાંત દ્રષ્ટિ ઝટિતી સકલ ભાવૈ રણ્યદિહિ વિમુક્તા સ્વયં યમ અનુભૂતિ ત્યાદવત આવી બભૂવ। અહીંયા 29મા શ્લોકનો અર્થ છે કે આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે અપરભાવ ત્યાગ દ્રષ્ટાંત દ્રષ્ટિ, આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ અનવમ અત્યંત વેગાત યાવત વૃત્તિમ ન અવતરતી જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં તાવત તે પહેલા જ ઝટીતી તત્કાળ सकल भावै अन्य दिअई विमुक्ता सकल अन्य भावों थी रहित स्वयं इयम अनुभूति ही उतेज आ अनुभूति तो आविर बभूम बबू प्रगट थई गई। ऊपर जे दृष्टांत आपवामां आव्यो ने 35मी गाथामां एमां एम जणाववामां आव्युं दृष्टांत आपीने के एने एवो ख्याल आवे छे एटले के आ परनी वस्तु छे एवुं ए ज्ञान थाय छे एवो ए अज्ञानी पहला ए पर वस्तु ने पोतानी जाणी अने सूतो हतो एटले एमां ज्यारे एने कोई ज्ञान करावे छे के आ पर वस्तु छे त्यारे एने ए चिन्हों द्वारा ओळखी अने पछी छोड़े छे एम कहेवामां आव्युं। અને એ દ્રષ્ટાંત ઉપરથી દ્રષ્ટાંતમાં પણ એમ લેવામાં આવ્યું કે સદગુરુ જ્યારે એને વારંવાર કહે છે અને જગાડે છે કે તું જે પ્રકારે વિભાવ ભાવમાં રહ્યો છે પરભાવમાં રહ્યો છે પરભાવને તારા માનીને રહ્યો છે એ ભાવ તારાથી તદ્દન જુદા છે ભિન્ન છે તું જ્ઞાન સ્વભાવી आत्मा छो तू चेतन द्रव्य छो जारे आ पर भाव छे ते जड़ भाव छे एटले एनाथी तू भिन्न छो एवं भेद ज्ञान करावे छे। हवे आ रीते लेवामां आव्यु एटले एक क्रम जेवु आपणने लागे के क्रममां समजाववामां आव्यु ए आपणने क्रममां समजाववामां आव्यु जाणे के क्रममां थतुं होय एम आपणने लागे। અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી એટલે જૂની ન થાય એ રીતે એટલે જૂનાને પહેલા સમજીએ એટલે પછી ખ્યાલ આવશે। આપણે જૂનું કોને કહીએ? જે વર્તમાનમાં નથી એને જૂનું કહીએ। જે વસ્તુ છે પણ એ વર્તમાનમાં નથી એટલે એ પહેલા બની ગઈ એટલે એને આપણે જૂની કહીએ। વર્તમાનમાં જો હોય તો જે આપણે જૂની કહેતા નથી। એટલે જૂની એટલે કે અત્યારે વર્તમાન જે સમય ચાલી રહ્યો છે એ સમય પહેલાની હોય તો એ જૂની કહેવાય। અહીંયા એમ કહે છે કે આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય। જૂની ન થાય એટલે કે એ જ સમયમાં એ દ્રષ્ટિ કરી એના પછીથી એને ખ્યાલ આવે ને પછી એમ નહીં એ જ સમયે એટલે જૂનું ન થાય। જૂની ન થાય અને અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં તે પહેલાં જ એટલે એના તરફ દ્રષ્ટિ કરીને એ જાણે ને એમ નહીં એમ કહેવાને બદલે એમ કહેવું છે કે જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં તે પહેલાં જ તત્કાળ સકલ અન્ય ભાવોથી રહિત પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ। એટલે જ્યારે એને ભેદ જ્ઞાન થયું તો પછી એ દ્રષ્ટાંત તરફ દ્રષ્ટિ કરી અને એમ સમજવા જાય એ પહેલાં જ એ અનુભૂતિ એને પ્રગટ થઈ ગઈ એમ કહેવું છે। જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી એટલે બીજો સમયની એ જ સમયે જે સમયે એને પરભાવ પોતાથી જુદા લાગ્યા છે એ જ સમયે એને અનુભૂતિ વર્તે છે। અનુભૂતિની દશામાં જ ખરેખર એને પરભાવો પોતાથી ભિન્ન અનુભવાય છે। એટલે એ પરભાવોને એ તત્કાલ અન્ય ભાવોને એ તત્કાલ એ પોતાથી જુદા કરે છે તો એ અનુભૂતિ દ્વારા જુદા કરે છે। અને એમાં એમ નથી કે પહેલા એને જાણ્યું ને પછી થોડો સમય ગયો ને પછી એ સ્વરૂપ તરફ વળ્યો ને એમ નથી એ જ સમયે એટલે જૂની ન થાય એમ શબ્દ મૂક્યા છે કે દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં તે પહેલાં જ તત્કાળ સકલ અન્ય ભાવોથી રહિત પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ। એ અનુભૂતિ સ્વયં પ્રગટ થઈ જાય છે એવું ભેદ જ્ઞાન વર્તે છે કે આ પરભાવથી જુદો હું એટલે અનુભૂતિ થાય છે અને પછી પરભાવોનો ત્યાગ થઈ જાય છે એ બધું સાથે જ થાય છે અને પરભાવોના ત્યાગરૂપ અહીંયા પ્રત્યાખ્યાનની વાત લીધી છે તો જેવું એને આત્મા તરફ લક્ષ થાય છે અને પર એ અનુભવ થાય છે એ સાથે જ પરભાવોથી છૂટે છે પરભાવોનો ત્યાગ થઈ જાય છે એ ક્રમમાં તો સમજાવવામાં આવ્યું છે ખરેખર એવો કોઈ ક્રમ નથી એ એક જ સમયમાં થાય છે જેમ અંધકાર અને પ્રકાશ તો કે અંધકાર જાય છે અને પ્રકાશ આવે છે એમ નથી એક સમયમાં જ પ્રકાશ થયો એટલે અંધકાર ગયો એ એક જ સમયમાં બંને થાય છે કે આગળ પાછળ થતું નથી એ એક જ સમયમાં છે એ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી છે કે આ તરફ એ અનુભૂતિ થાય છે એટલે એને પ્રત્યાખ્યાન થાય છે શેનું પ્રત્યાખ્યાન થાય છે પરભાવોના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન થાય છે પરભાવોને છોડવારૂપ પ્રત્યાખ્યાન થાય છે વિકારી વિભાવો ભાવોને છોડવાનું પ્રત્યાખ્યાન થાય છે એટલે અહીંયા એમ લીધું કે આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં તે પહેલા જ એટલે એવા દ્રષ્ટાંત તરફ દ્રષ્ટિ જાય ને એ બધું થાય એ પહેલા જ તત્કાળ એ સકળ અન્ય ભાવોથી રહિત બીજા સર્વ અન્ય ભાવોથી રહિત સકળ એટલે સર્વ અન્ય ભાવો એટલે આત્માના સ્વભાવ ભાવ સિવાયના જે ભાવો છે તે અન્ય ભાવો છે એવા ભાવો વિના એવા ભાવોથી રહિત પોતે જ આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ સ્વરૂપનો અનુભવ એને થઈ જાય છે સમયનો ફેર નથી ભાવાર્થમાં અહીંયા કહે છે કે આ પરભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પર દ્રષ્ટિ પડે તે પહેલા સમસ્ત અન્ય ભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી વસ્તુ બીજાની જણાય એ સાથે જ મમત્વ છૂટી જાય છે એમાં કંઈ સમય નથી લાગતો આપણે એમ કહ્યું ને કે વસ્ત્રનું ઉદાહરણ આપીને એમ જ્યારે કહ્યું ને કે વસ્તુ પોતાની નથી એમ ખ્યાલમાં આવતા જ એના તરફનું મમત્વ છૂટી જાય છે આપણે સમાચાર અચાનક સાંભળીએ એવા કે આપણા કોઈ સ્વજનને કંઈક એક્સિડન્ટ થયો ને હોસ્પિટલમાં લઈ ગયા અને પછી એ આપણે વ્યાકુળતા અનુભવતા હોઈએ એ વખતે પછી તરત જ કોઈ આવી અને બીજા સમાચાર આપે કે ના ના એ તો એ મુકેશભાઈ નહીં આ તો બીજા મુકેશભાઈ તમે એ મુકેશભાઈ શાહ નહીં પણ આ મુકેશભાઈ ગાંધી એટલે આપણને કેવી શાંતિ થઈ જાય કે ભાઈ મુકેશભાઈ શાહ હોત તો મારા સંબંધી હતા અને મુકેશભાઈ ગાંધી એટલા બીજા કોઈ આવીને પહેલા સમાચાર આપ્યા હોય કે ભાઈ મુકેશભાઈ ને તમારા મુકેશભાઈ સંબંધી ખરા ને આપણે કે આ તો કે એમને એક્સિડન્ટ થયો ને હમણાં જ હોસ્પિટલમાં લઈ ગયા બહુ ફેટલ એક્સિડન્ટ થયો કેટલા વ્યાકુળતામાં આવી જઈએ કે પરસેવો થઈ જાય કોઈ વાર તો કંઈક થઈ જાય અને પછી ત્યાં જ કોઈક આવે અને એમ કે તો મુકેશભાઈ ગાંધી મુકેશભાઈ શાહ નહીં એમ કે અને આપણા મુકેશભાઈ શાહ હોય સંબંધી અને મુકેશભાઈ ગાંધી બીજા કોઈ હોય તો આપણને તરત થાય કે ના ના તો પછી બીજા તો બધી શાંતિ થઈ જાય એમાં પછી વધારે વાર નથી લાગતી આકુળતા જે 15-20 મિનિટથી ચાલતી હતી ને આપણે જઈએ ને કરીએ ને બધું કરતા હતા એને શાંત થતા કેટલો સમય લાગ્યો આમ જાણ્યું ને આમ શાંતિ થઈ ગઈ બરાબર ને જાતે તો જોયું નથી અને એ જ રીતે આકુળતા થાય છે ત્યારે પણ એવું જ થાય છે એ આપણે જોયું નથી અને માત્ર સમાચાર સાંભળતા જ આપણને કેટલી બધી આકુળતા થઈ જાય છે એટલે એમાં કંઈ બે વસ્તુ થાય છે એક પછી એક ક્રમ એમ નથી થતો શાંત ચિત્તે બેઠા છે અને અચાનક જ આવા કોઈ સમાચાર મળે છે તો એમાં ધીરે 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 આકુળતા વ્યાપે છે એમ નથી થતું એક જ સેકન્ડમાં વાતાવરણ બદલાઈ જાય મન વ્યાકુળ થઈ જાય અને જ્યારે પછી ખ્યાલ આવે કે ના ના એ તો બીજા આપણા નહીં, એટલે એ મારા નથી, એટલે મમત્વ ન રહ્યું, એટલે તરત જ શાંતિ, બીજી સેકન્ડ માં તો શાંતિમાં આવી જાય પાછા. જે છે તે મમત્વનું કારણ છે. અહીંયા પણ એમ જ છે કે મમત્વ રહેતું નથી વસ્તુને પરની જાણ્યા પછી, મમત્વ રહેતું નથી. મમત્વ રહેતું નથી તો પછી છૂટી ગયેલું જ છે, પછી વસ્તુ છૂટેલી જ છે. પરભાવો તરફનું મમત્વ ક્યારે જાય છે કે આ તરફ પરભાવ સ્વભાવથી જુદા એમ થતાની સાથે જ ચાલી જાય છે, અનુભૂતિમાં એને પોતાથી જુદા પડી જાય છે, પછી કંઈ વધારે વિચાર કરવો પડતો નથી. અનુભૂતિના કાળમાં એ બધું જુદું પડી જાય છે, ભેદ જ્ઞાન કરે છે ત્યાં બધું જુદું પડી જાય છે. આ સ્વ હું ને આ પર બીજું, ત્યાં તો એ પોતે અનુભૂતિમાં ચાલ્યો જાય છે અને પછી એ પર ભાવોનો ત્યાગ થઈ જાય છે. એ બધું એ વખતે જ થાય છે, એમાં કોઈ વધારે સમય લાંબો જાય છે એમ નથી. એ વાત અહીંયા આચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને સમજાવી રહ્યા છે. હવે આમાંથી થોડીક અગત્યની વાતો જે છે ગુરુદેવે આપણને પ્રવચનમાં કહી છે એ આપણે પ્રવચન રત્નાકર ભાગ બીજામાંથી સમજીએ, કે તત્કાળ કઈ રીતે છે એ થોડોક એનો ખ્યાલ લઈએ આપણે. પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં પાના નંબર 183, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 195. પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાનું 183, કોમ્પ્યુટરમાં ગો ટુ 195. અહીંયા કળશ 29 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન જ્યાં શરૂઆત કરી છે ત્યાંથી જ આપણે લઈએ કે આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહીં. શું કહ્યું એ? જેમ વસ્ત્ર પર છે અને તેને ભૂલથી ઓળીને સૂતો છે, પણ જ્યાં ખ્યાલમાં આવ્યું કે આ વસ્ત્ર પર છે ત્યાં વસ્ત્ર છૂટી ગયું, અભિપ્રાયમાંથી વસ્ત્ર જુદું પડી ગયું. હજી વસ્ત્ર એની પાસે પકડેલું હશે છતાં પણ આ બીજાનું છે એટલે એ મમત્વ ચાલ્યું ગયું, એટલે અભિપ્રાય બદલાઈ ગયો કે આ મારું નહીં, એટલે એ છૂટી ગયું. વસ્ત્રમાં મમત્વ મારા પણ રહ્યું નહીં, એમ આ આત્મા અને રાગ, એ રાગ તો પરભાવ છે અને એ બંનેના લક્ષણો જુદા છે. અર્થાત આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે, આત્મા ચૈતન્ય છે અને રાગ છે એ બંધ લક્ષણથી લક્ષિત છે, એ જડ છે. એટલી વાત જ્યાં સાંભળી ત્યાં કહે છે કે શિષ્યને એ વાત ખ્યાલમાં આવી ગઈ કે આત્મા તો રાગરહિત છે. આત્મા રાગરહિત છે એટલો ખ્યાલ આવી ગયો અને જ્યાં રાગમાં જોડાયો નહીં અને અંદરમાં ગયો એટલે એ શું થયું? એ પરનું લક્ષ છૂટી ગયું, પરભાવ છૂટી ગયો. આત્મા રાગરહિત છે એટલું ખ્યાલમાં આવતા જ એ રાગમાં જોડાયો નહીં, અંદરમાં ગયો, એટલે અન્ય સકળ ભાવોથી રહિત પોતે જ આ અનુભૂતિ તત્કાળ પ્રગટ થઈ ગઈ. સિદ્ધાંત સમજવા એ દ્રષ્ટાંત વેગથી પ્રવૃત્તિને પામે નહીં, એટલે કે ઉપયોગ દ્રષ્ટાંતને સમજવામાં જોડાય તે પહેલા જ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ છે એ દ્રષ્ટાંતને સમજવામાં જોડાય તે પહેલા જ તત્કાળ સકલ પ્રભાવોથી રહિત પોતે જ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ એમ અહીંયા કહે છે. હવે એને જરા બીજી રીતે પણ સમજીએ. કહે છે કે આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ, પરભાવના ત્યાગ એનું દ્રષ્ટાંત, એની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે. જૂનું ક્યારે થાય? કે એ સમય ચાલ્યો જાય તો જૂનું કહેવાય. જૂનાની વ્યાખ્યા શું કરીએ આપણે? કે વસ્તુ થઈ છે અને એ જ સમય છે તો જૂનું નથી કહેવાતું, એ જ સમય છે એટલે. એટલે આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંત, એની દ્રષ્ટિ જૂની ન થાય એ રીતે, એટલે કે સમયાંતર આંતરો પડ્યા વિના, સમયનો આંતરો પડ્યા વિના, એ જ સમય, એનો અર્થ એમ થયો, વેગથી આ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. પ્રથમ મિથ્યાત્વનો વ્યય થયો અને પછી સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ એમ નથી, પણ સ્વભાવ તરફ વળ્યો, પોતે સ્વભાવ તરફ વળ્યો ત્યાં તો અન્ય ભાવોથી રહિત અન્ય અનુભૂતિ થઈ ગઈ. જેમ કોઈ માણસ આવે તે જ વખતે કામ પૂરું થાય ત્યાં એમ કહેવાય કે તમે ના આવ્યા ત્યાં પહેલા તો આ કામ થઈ ગયું, એવું કહેવાય છે. એટલે ખરેખર તો એ આવ્યો છે અને કામ થયું છે, બંને સાથે છે, પહેલા પછી નથી. છતાં એ રીતે કહીએ છીએ આપણે, તેમ અહીં પણ પહેલા પછી નથી, પહેલા અને પછી એવું નથી, એક જ વખતે છે. પણ પહેલા પછીની વાત કરીને સમજાવવામાં આવ્યું છે કે એને એ સમજણ પડી, ચિહ્નો જોયા અને પછી ત્યાર પછીથી એને છોડ્યું, પણ એ બધું એક સમયમાં જ છે, બધું એ છૂટ્યું, મમત્વ છૂટ્યું એટલે છૂટ્યું છે. એ જ રીતે આત્મા તરફ એને લક્ષ થયું છે અને ત્યાં પેલું છૂટ્યું છે, પરભાવ છૂટ્યા છે. સકળ પરભાવો રહિત એ પોતે થયો છે, પણ એ એક સમયની વાત છે, જુદું જુદું નથી, એમ અહીંયા સમજાવવું છે. કે છે કે પણ પહેલા પછીની વાત કરી સમજાવેલ છે, સમજાવવા માટે તો એમ જ થાય ને, ક્રમમાં જ સમજાવી શકાય ને. સમજાવીએ કોઈ પણ વસ્તુ તો ક્રમમાં જ કહેવી પડે, ભલે સાથે હોય તો કહેવાય તો ક્રમમાં ને, એક પછી એક કહેવામાં આવે. સપ્તભંગીમાં આપણે એ શીખ્યા છીએ કે કહેવા બેસીએ ત્યારે એ ક્રમ પડે છે. પણ પરભાવના ત્યાગની દ્રષ્ટિ પહેલા પરભાવથી રહિત અનુભૂતિ થઈ એમ નથી, પાછી વાત જો સમજવાની છે. પરભાવના ત્યાગની દ્રષ્ટિ પહેલા પરભાવથી રહિત અનુભૂતિ થઈ એમ નથી, પણ પરભાવના ત્યાગની દ્રષ્ટિ જે વખતે દ્રષ્ટિ થઈ એ જ વખતે, એટલે દ્રષ્ટિ થઈ એ જૂનું નથી થયું એમ, પરભાવના ત્યાગની દ્રષ્ટિ થઈ છે એ જ વખતે એને અનુભૂતિ થઈ છે. એટલે પરભાવના ત્યાગની દ્રષ્ટિ એટલે જ્ઞાયક સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં જ પરભાવરહિત આત્માની અનુભૂતિ થઈ ગઈ છે, બંને સાથે જ છે, એમાં કાળભેદ નથી. દ્રષ્ટાંતમાં પહેલા પછી કહેવાય, પણ ત્યાં તે પ્રમાણે કાળભેદ સમજવો નહીં કે કાળભેદ છે એમ સમજવું નહીં. એ તો વર્ણન કરવામાં આવે ત્યારે એક પછી એક થાય એટલે એમ લાગે આપણને કે એમાં બે સમય જુદા છે, કાળભેદ છે, એમ નથી. કાળ જુદો જુદો કાળ નથી, એ જ વખતે થાય છે. એના પછી નીચેના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આચાર્ય ભગવાન પારકા વસ્ત્રની જેમ આ રાગાદી પ્રભાવ છે એટલું જ્યાં સમજાવે ત્યાં આત્માનો નિર્ણય થઈ ગયો, અન્ય ભાવોથી રહિત સાક્ષાત અનુભૂતિ પોતે જ પ્રગટ થઈ ગઈ. દ્રષ્ટાંત સમજવાની પણ તેને એને પછી એને જરૂર ન રહી. પછીના પાના ઉપર એટલે પાના નંબર 185 કોમ્પ્યુટરમાં પેજ નંબર 197 ઉપર અહીંયા કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં અહીં કહે છે કે વ્યવહાર નયનો વિષય રાગ છે, પર્યાય છે અને અભેદ નિર્વિકલ્પ ધ્રુવ વસ્તુ છે, તે નિશ્ચય નયનો વિષય છે. એમ બે નયોના બે વિષયો છે એવા વિચારમાં વિકલ્પની પ્રવૃત્તિમાં જોડાયો નહીં, ત્યાં તો આ બાજુ નિશ્ચય સ્વરૂપમાં ઢળતા જ આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. આગળ પણ અહીંયા કહ્યું છે કે બીજી વાત કળશ ટીકામાં આવે છે કે જે કાળે જીવના મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણમન રૂપ સંસ્કાર છૂટી જાય છે, મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણમન રૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. આત્માનો અનુભવ છે એ જ કાળે એને આ મોહ રાગ દ્વેષ એ અશુદ્ધ પરિણમન રૂપ સંસ્કાર છૂટી જાય છે. શુદ્ધ ચેતના માત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી, એટલે અનુભૂતિ વિના કે અશુદ્ધ ભાવરૂપ પરિણામ, વિભાવરૂપ પરિણામ, શુભાશુભ ભાવરૂપ પરિણામ એ બધા અશુદ્ધ ભાવરૂપ પરિણામ છે. એ અશુદ્ધ ભાવરૂપ પરિણામ એટલે પરના લક્ષ્ય થતા ભાવરૂપ પરિણામો. પરના લક્ષ્ય જે ભાવ થાય એનું પરિણામ શું આવે એને અશુદ્ધ ભાવરૂપ પરિણામ કહેવામાં આવે. પરલક્ષે તથા પરિણામ કેવા હોય, શુભ અથવા અશુભ હોય, એ પરિણામથી આશરો થાય, બંધ થાય. શુદ્ધ ચેતન માત્રનો આસ્વાદ આવ્યા પછીથી એક વખત પોતાના શુદ્ધ સ્વરૂપનો આસ્વાદ આવ્યો, એના વિના જો આસ્વાદ નથી આવ્યો તો પછી એવા અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી, અને આસ્વાદ આવ્યો છે તો તરત જ એ પર ભાવ એને છૂટી જાય છે. એવું નથી કે અશુદ્ધતા છૂટે અને પછી શુદ્ધતા થાય, અથવા તો એવું નથી કે શુદ્ધતા થાય અને પછી અશુદ્ધતા છૂટે, એમ નથી. જે કાંઈ છે તે એક જ કાળમાં છે, એક જ વસ્તુ છે, એક જ જ્ઞાન ને એક જ સ્વાદ છે. શુદ્ધતા થવી એટલે અશુદ્ધતા છૂટવી, એ બંને એક જ સમયમાં છે. અશુદ્ધતા છૂટવી એટલે શુદ્ધતા થવી એક જ સમયમાં છે. આપણે ઉદાહરણ સમજ્યા કે પ્રકાશ અને અંધકાર, અંધકાર જવો અને પ્રકાશ થવો એ બંને એક જ સમયમાં છે, એ વાત અહીંયા સમજાવી છે. હવે અહીંયા પાના નંબર 186 ઉપર, પાના નંબર 186 કોમ્પ્યુટરનો પેજ નંબર 198 ઉપર અહીંયા જે વાત લીધી છે બીજા પેરેગ્રાફમાં, એ આપણે જરા સમજીએ કે વિકલ્પથી રાગથી ક્યારે શૂન્ય થવાય. વિકલ્પથી અને રાગથી, વિકલ્પ કહો કે રાગ કહો, વિકલ્પની સાથે જે ભાવ પડ્યો છે એ રાગ ભાવ છે, શુભ કે અશુભ ભાવ છે એ રાગ ભાવ છે, દ્વેષ ભાવ છે, એ ક્રોધનો માયાનો કપટનો જે કોઈ ભાવ છે તે ભાવ એ રાગ છે. એવા વિકલ્પથી, એવા રાગથી ક્યારે શૂન્ય થવાય, કે જ્યારે અસ્થિ મહાપ્રભુ છે તેના ઉપર દ્રષ્ટિ પડે. અસ્થિ એટલે જે છે 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 ને છે એવું પોતાનું અસ્તિત્વ સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે, જેની સત્તા અનાદિની રહી છે, અનંતકાળ સુધી રહેવાની છે, સત્તામાં પડેલું છે, સત્તારૂપ છે. શું? પોતાનું નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ. કે જ્યારે અસ્થિ મહાપ્રભુ છે તેના ઉપર દ્રષ્ટિ પડે ત્યારે ત્યારે એ વિકલ્પ રાગથી શૂન્ય થાય, ત્યારે વિકલ્પ અને રાગથી શૂન્ય થવાય. એના ઉપર દ્રષ્ટિ જતા શું થાય? તો કે નિર્વિકલ્પ સ્વરૂપ અસ્તિત્વ પોતાનું છે, વિકલ્પ વિનાનું છે, એમાં કોઈ વિકલ્પ રહ્યા નથી, આત્મામાં કોઈ વિકલ્પ નથી. વિકલ્પ તો મનના છે, આત્માની અંદર કોઈ વિકલ્પ નથી. આત્માને ભાવ હોય, વિકલ્પ હોય નહીં. એટલે નિર્વિકલ્પ સ્વરૂપ અસ્તિત્વ ઉપર દ્રષ્ટિ પડવાથી વિકલ્પથી શૂન્ય થવાય છે, એટલે વિકલ્પ રહેતા નથી. નિર્વિકલ્પ પોતાનું અસ્તિત્વ છે એના ઉપર દ્રષ્ટિ પડવાથી કોઈ વિકલ્પ રહેતો નથી, એમ વિકલ્પથી શૂન્ય થવાય છે. એટલે તો આપણે શીખવાડીએ છીએ, પ્રેક્ટિસ કરાવીએ છીએ ને કે એક વિકલ્પનો આશ્રય લઈ અને ધ્યાન પહેલા કરવું, અને પછી જ્યારે તમને એ વિકલ્પ પણ ન રહે એને માટેનો પુરુષાર્થ કરશો તો ત્યારે એ શૂન્યપણાની અંદર તમે જે ભાવ આખો દિવસ કરો છો કે હું શુદ્ધ ત્રિકાળ છું, નાયક છું, એ ભાવ અંદર આવી જશે. પહેલા બે સ્ટેપ આપણે ધ્યાનના જે શીખવાડ્યા છે એમાં એ વાત બરાબર શીખવાડી છે. હજી એની બીજી સૂક્ષ્મતાથી કેટલીક વાત છે, પણ હવે બીજા આ પહેલા બે સ્ટેપ જ્યાં સુધી એની એક્સરસાઇઝ ન થાય ત્યાં સુધી વાત કેવી રીતે કરવી. છેલ્લા એક વર્ષથી વાત ચાલે છે, ખબર નથી કેટલા લોકો એને રોજ નિયમિત કરે છે. જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં સમ્યક દર્શન થવાનું છે. આ બધું સમજીએ છીએ પછી કરવાનું શું છે? નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. અને પછી આગળ પણ પુરુષાર્થ એ જ છે કે નિર્વિકલ્પ સમ્યક દર્શન જે થયું છે એ જ રીતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં લીનતા કરવાની છે, અને એમ લીનતા થતા આપોઆપ સંયમ થશે. એટલે પછી દેશ સંયમ અને વધારે ઉગ્રતાથી પુરુષાર્થ ઉપડ્યો હશે તો પછી એ મુનિનું ચારિત્ર પ્રગટ કરશે, મુનિ દશા લેશે. પણ એ કરીને પણ મુનિ દશામાં એ કરવાનું શું છે? કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા, પોતાના સ્વરૂપમાં સ્થિરતા, એ જ પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ છે જ નહીં, એ જ કરવાનું છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવાથી શરૂ કરી અને પૂર્ણતા સુધીમાં પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં જ આખો પુરુષાર્થ કરવાનો છે. તો નિર્વિકલ્પનો અભ્યાસ શરૂ કરવો જોઈએ, કેમ કે આટલો દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ છે, આટલી સમજ થઈ છે, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, આ વાત એને મગજમાં બેઠી છે. ત્રિકાળ રહેવાવાળું તત્વ છે અને એનું સત્વ એ જ્ઞાયક ભાવ છે. આ બધું જ્યારે એને અંદરમાં બેસી ગયું છે તો હવે એને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ કરવાનો સમય પાકી ગયો છે. એટલે એક એક એક્સરસાઇઝ રૂપે આપણે બધાને ધ્યાનના બે સ્ટેપ શીખવાડ્યા છે. અને મને એમ હતું કે આ એક વર્ષ થયું તો હવે એલએમાં તો એક વર્ષ થઈ ગયું, કઈ સાલ શીખવાડવામાં આવ્યું હતું, તો હવે તો બધાને એ બધો બરાબર મહાવરો થઈ ગયો હશે, સહજપણે એ એક વિકલ્પમાં જતા હશે અને આગળ પછી વધીએ. પણ એવું તો કંઈ જોવા મળ્યું નહીં. ફરી પાછું આ વખતે ફરીથી એ જ વસ્તુ ધ્યાનની શીખવાડવામાં આવી છે. અને અત્યારે તો એ વસ્તુ ધ્યાન કઈ રીતે કરવું એના બે સ્ટેપ જે બતાવ્યા છે એ બહુ મહત્વના છે. ઘણી બધી વાત એમાં લેવામાં આવી છે. બે કલાકનો આખો એ સ્વાધ્યાય લેવામાં આવ્યો રવિવાર 11મી સપ્ટેમ્બરના દિવસે. અને એ આખું વિડીયો રેકોર્ડિંગ કેલિફોર્નિયાની જૈન સેન્ટર ઓફ કેલિફોર્નિયા, સધન કેલિફોર્નિયા, એ લોકોની વેબસાઇટ ઉપર અત્યારે પણ અવેલેબલ છે. ત્યાંથી તમે અત્યારે પણ જોઈ શકો છો અને તમે શરૂ કરી શકો છો. પણ જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તો નિર્વિકલ્પમાં જ પ્રાપ્ત કરવાની છે, એ વાત યાદ રાખશો. કેમ કે એ કર્યા વગર આ જે કંઈ કરવામાં આવી રહ્યું છે એટલું પૂરતું નથી, આની સાથે એ પણ કરવું તો પડશે. એટલા માટે તો રત્નકરણ સાવક આચાર વાંચવાનો પણ આપણે અનુરોધ કરીએ છીએ. અને ચારિત્રનો અધિકાર અષ્ટપાવળમાંથી આપણે ફરી ફરીને લીધો, અષ્ટપાવળમાંથી પણ ચારિત્રનો અધિકાર એટલા માટે તે લીધો કેમ કે હવે ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડવો તો જોઈશે ને. અહીંયા વાત કરે છે કે નિર્વિકલ્પ સ્વરૂપ અસ્તિત્વ ઉપર દ્રષ્ટિ પડવાથી વિકલ્પથી શૂન્ય થવાય છે. પોતાનું અસ્તિત્વ કેટલું કેવું એ વાતની ખબર ન હોય તો વિકલ્પથી શૂન્ય કેમ થવાય? પોતાના અસ્તિત્વની જેને ખબર છે, પોતાના સ્વરૂપની જેને ખબર છે, શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા કેવો છે, ત્રિકાળ જ્ઞાયક છે, એ વાતની જેને ખબર છે, એવો જ એ વિકલ્પ શૂન્ય થઈ અને એ સ્વાનુભૂતિ કરશે, સ્વનો અનુભવ કરશે, એને અનુભૂતિ થશે. ઉપરના પગથિયા ઉપર પગ મૂકે તો નીચેના પગથિયા ઉપરથી પગ ઉપાડી શકાય, પણ જો ઉપર પગ મૂક્યા વિના નીચેનો પગ ઉપાડે તો નીચે પડે. તેમ ભગવાન આત્મા તે મહા અસ્થિરૂપ છે, તેની ઉપર દ્રષ્ટિ પડતા આ રાગ નથી તેવા નાસ્તિના પણ વિકલ્પની જરૂર નથી. શું કહે છે અહીંયા? કે પોતે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે, ભગવાન આત્મા તરફ જે અસ્તિત્વ રૂપે છે એની ઉપર દ્રષ્ટિ પડે છે તો પછી એની જરૂર નથી રહેતી કે આ બીજી વસ્તુ રાગરૂપ નથી, એવા નાસ્તિ વિકલ્પની જરૂર પડતી નથી. ત્યારે પોતે વિકલ્પથી શૂન્ય થઈ અને પોતે સ્વયં પોતાને અનુભવે છે, એટલે નિર્વિકલ્પ અનુભૂતિમાં છે, એટલે પછી પેલું આ રાગ નથી એ નાસ્તિ એ નકારાત્મક વિકલ્પની પછી જરૂર રહેતી નથી, આ રાગ નથી એવા નકારાત્મક વિકલ્પોની પછી જરૂર રહેતી નથી. એટલે એક સમયમાં જે થાય છે પોતાનો અને અનુભવ થાય એટલે પછી બધું થઈ જાય છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સ્વયં યમ એમ શબ્દ પડ્યો છે ને, એટલે કે આ અનુભૂતિ પરના ત્યાગની અપેક્ષા વિના પોતે જ પ્રગટ થઈ ગઈ. પરના ત્યાગની અપેક્ષા નથી, પરનો ત્યાગ થાય તો જ અનુભૂતિ થાય એમ નથી, અનુભૂતિ થાય છે એ જ સમયે પરનો ત્યાગ થઈ ગયો છે. ભેદ જ્ઞાન સ્વ ને પરનું અને પછી અનુભવ સ્વનો જેવો થાય, અનુભૂતિ થઈ એટલે પછી પરનો ત્યાગ થાય ત્યાં સુધી કોઈ રાહ જોવાની જરૂર પડતી નથી, પરનો ત્યાગ એ જ વખતે થઈ જાય છે. ભલે ને વસ્તુ ત્યાં પડી હોય તો શું છે, વસ્તુ પદાર્થ ત્યાં પડ્યો હોય છતાંય એનો ત્યાગ થઈ જાય છે, એનું મમત્વ એકત્વ ચાલ્યું જાય છે. ક્યારે ચાલ્યું જાય છે? કે અનુભૂતિ થતાની સાથે એ જ સમયે. એટલે તો ગૃહસ્થને સમ્યક દર્શન થાય છે અને ઉદાસીનતા વર્તે છે, જગત પ્રત્યે અને ઉદાસીનતાના ભાવ વર્તે છે, કોઈ વસ્તુ પોતાની લાગતી નથી. છ દ્રવ્યનું સાચું સ્વરૂપ એને સમજાય છે, નવ તત્વોનું સાચું સ્વરૂપ એને યથાર્થ સમજાઈ જાય છે. છે તો ગૃહસ્થાશ્રમમાં જ, કંઈ ફેર પડ્યો નથી. એનું એ જ ઘર છે, એની આસપાસ સ્વજનો પણ એ છે, વસ્તુઓ પણ એ છે, બધું એનું એ જ પડ્યું છે, કંઈ ફેરફાર થયો નથી. જેટલી વસ્તુ એ વાપરતો હતો એ બધી એની આસપાસમાં એમની એમ જ રહી છે, એને કંઈ છોડ્યું નથી. છતાં જેવું સમ્યક દર્શન થાય છે તે સાથે એના અંતરમાં પ્રકાશ થાય છે. એ પ્રકાશને જાણો તો તમને ખ્યાલ આવે કે એને કોઈ વસ્તુ પ્રત્યે હવે રાગ રહ્યો નથી. છે તો ત્યાં જ, પરિસ્થિતિ તો બાહ્યમાં તો એની એવી જ દેખાય. એના એ જ કપડાં પહેરીને નીકળે બીજે દિવસે પણ. કંઈ સમ્યક દર્શન થાય એટલે પછી પહેલા પેન્ટને શર્ટ પહેરતો તો એ બદલી નાખે એમ નથી થતું. એ તરત જ એને એ વખતે કંઈ બાવો થઈ જાય એમ નથી થતું કે પેન્ટ શર્ટ કાઢીને એ પછી એમાં દો તીન જબ્બો પહેરી લે, એવું કંઈ થતું નથી. સમ્યક દ્રષ્ટિ દેવાને એવા જ દેખાય. કાલે જેમ હતા એમ જ આજે દેખાય, પણ આજે એને સમ્યક દર્શન છે. ખૂબ શાંતિ વર્તે ચંત્રમાં. હવે કોઈ ભય નથી રહ્યા, કોઈ શંકા નથી રહી, અને એ પોતે સમ્યકત્વના 25 પ્રકારના જે દોષો છે એને દૂર કરે છે, એવું એનો પુરુષાર્થ ચાલુ થઈ જાય છે. શ્રદ્ધા સમ્યક થઈ છે એવી એ અનુભૂતિની અહીંયા વાત કરવામાં આવી છે કે એ અનુભૂતિ થાય ત્યારે જ એને કોઈ બીજા ત્યાગની અપેક્ષા નથી. એ ત્યારે જ ત્યાગ થઈ જાય છે. એ ત્યાગની અપેક્ષા નથી એટલે કે ત્યાગ કરવો પડે એટલે અનુભૂતિ થાય એમ નથી. અનુભૂતિ પરના ત્યાગની અપેક્ષા વિના પોતે જ પ્રગટ થઈ ગઈ, તેને પરના ત્યાગની અપેક્ષા નથી. ગાથા 34માં એ વાત આવી ગઈ છે કે પોતાને રાગના ત્યાગનું કરતાપણું એ નામ માત્ર કથન છે, પરમાર્થથી એમ નથી. આપણે એ વાત આવી ગઈ કે પોતાને રાગના ત્યાગનું કરતાપણું એ તો નામ માત્ર કથન છે. રાગના ત્યાગનું કરતાપણું ક્યાં છે? જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં ગયો છે, અનુભવમાં છે, ત્યારે એને કોઈ રાગ ઉત્પન્ન થતો જ નથી. પછી રાગ ઉત્પન્ન જ નથી તો પછી રાગનો ત્યાગ ક્યાં રહ્યો? રાગ તો પહેલા પૂર્વે પર્યાયમાં હતો, એ પર્યાય તો ગઈ, અને વર્તમાનમાં તો એ પોતે પોતાના સ્વરૂપમાં છે. તો રાગ જ છે નહીં તો પછી રાગના ત્યાગની વાત જ ક્યાં રહી? એટલે એ વખતે એમ કહેવામાં આવ્યું 34મી ગાથામાં કે આત્મામાં એ જાય છે ત્યારે પોતાને રાગના ત્યાગનું કરતાપણું એમ કહેવું એ નામ માત્ર કથન છે, પરમાર્થથી નથી. રાગના કરવાપણાની વાત તો દૂર રહી, પણ રાગનો નાશનો કરતા પણ નામ માત્ર છે. રાગને એનો નાશ કરે એ પણ નામ માત્ર, કહેવા માત્ર છે, વ્યવહાર માત્ર છે, વસ્તુમાં નથી. જો આ વસ્તુને રજૂ કરવાની આચાર્ય ભગવાનની કેવી શૈલી છે, બહુ સરસ વાત બધી કરી છે. એક સમયમાં કઈ રીતે થાય છે એ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને બહુ સરસ રીતે સમજાવી દીધી છે. હવે આપણે સમયસારમાં આગળ ગાથા લઈએ. હવે આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું અહીંયા જરાક સમજવાનું છે. શું કહે છે આચાર્ય ભગવાન? કહે છે આ 29માં કળશ પછીથી અહીંયા એમ કહે છે કે હવે આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું એવી આશંકા કરીને પ્રથમ તો એ ભાવક ભાવ મોહકર્મના ઉદયરૂપ ભાવ, મોહકર્મના ઉદયરૂપ ભાવ ભાવક, આપણે પહેલા વાત આવી છે, ભાવ્ય ભાવક એવો સંબંધ એને એ દૂર કરે છે. અને એ ભાવ્ય ભાવક સંબંધને દૂર કરે છે તો એ જીત મોહ થાય છે, એ વાત આપણે અગાઉ આવી ગઈ છે. તો એ ભાવકની વાત કરતા કહે છે કે પ્રથમ તો જે ભાવક ભાવ, મોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદ જ્ઞાનનો પ્રકાર કહે છે. વધારે સ્પષ્ટતા કરવી છે ને, માર્ગ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એની સ્પષ્ટતા કરવી છે ને, એટલા માટે આપણને આ પ્રમાણે કહે છે. તો આપણે 36મી ગાથા લઈએ. અહીંયા 36મી ગાથામાં કહે છે કે નાસ્તિ મમ કોપી મોહો બુદ્ધતે ઉપયોગ એવાહમેક तम मोह निर्ममत्वम समस्य विज्ञायता ब्रुवंती। आ गाथा ने अपने गुजराती में लीए। छत्रीसमी गाथा एना अर्थ में अहीं कहे छे, एम जाने के बुद्धे हती, एटले एम जाने के मोह ममकह अपि नास्ति, मोह मारो काई पण संबंधी नथी, एकह उपयोग एवं अहम, एक उपयोग छे तेज हूं छू। तम एवं जे जाणवुं तेने समयस्य सिद्धांतना अथवा स्व परना स्वरूपना विज्ञायकाः एटले जाणनारा मोह निर्ममत्वम एटले मोहथी निर्ममत्व ब्रुवंती एटले कहे छे। गाथाना अर्थमां अहींया कहे छे, एम जाणे के मोह मारो काई पण संबंधी नथी, मोह मारो काई पण संबंधी नथी, मारो एटले कोनो, आत्मानो, हूँ एटले आत्मा, मोह मारो कोई पण रीते क्यांय कोई रीते संबंधी थतो नथी, मोह मारो संबंधी नथी। कई तने पड्या छे ने मोहनीय कर्म, तने वळगेलू छे ने मोहनी ने कारणे थईने तू अनादिनो रखड़े छे ने तने एने ए तारो संबंधी नथी। मोहनीय कर्म तो छे ने एने लीधे थईने मिथ्यात्व वर्ते छे अने जे वस्तु ज्यां नथी ते वस्तु त्यां तू माने छे अने ज्यां जे छे एना तरफ तारू लक्ष जतुं नथी। आ बधुं जे चाली रह्युं छे अज्ञान भाव मोह भाव एनी तो वात करीए छे आटली बधी, अने एम अहींया कहे छे कि मोह मारो काई पण संबंधी नथी। खरेखर शू छे, मोहनीय कर्म छे के नथी? प्रभु शांत पड़ो, मोहनीय कर्म तो छे, पण कर्म तमारू शू बगाड़े छे? कर्म तो जुदा रहा, चोट्या चोट्या कहो छो, पण क्या चोट्या छे? तो सोनानो गठ्ठो होय अने ए कादव में पड़ो होय तो कादव कई एनी अंदर प्रवेश छे? बहार रहे छे, ए तो बहार रह्यो छे, आत्मानी अंदर क्या प्रवेशे छे? आ कर्म आत्मा में क्या प्रवेश है? तो बाहर रहा है, एक सरखाए रहे छे? कोई कर्म एक सरखू रहे छे? अनादिना एने कर्म लागेला छे, वात साची। अपने एम कही छे ने कि जीव पहला मुक्त हतो ने पछी कर्म लाग्या, एम नथी, पण अनादिना ज्यारथी जीव छे त्यारथी एने कर्म छे, पण ए कर्म ए एनामां प्रवेश्या नथी। अने कर्म छे तो केवी रीते छे? कर्म छे बराबर छे, पण केवी रीते छे? एक सरखा रह्या छे ना? एम पण नथी। એ કર્મની નિર્જરા થાય છે, એનો સ્થિતિ બંધ છે, એટલે એની સ્થિતિ પૂરી થતાં એ કર્મ ફળ આપીને ખરી જાય છે અને નવા કર્મ બંધાય છે। નવા કર્મ બંધાય છે એ પોતાની અજાગૃતિને કારણે, પોતે એવા કર્મના ઉદય આવે છે અને જે ફળ આવે છે, જે સંયોગો સર્જાય છે એની સાથે એ જોડાય છે, એની સાથે વિભાવ ભાવે એ રહે છે, એટલે આશ્રવ થાય છે, બંધ થાય છે અને નવા કર્મ દ્રવ્ય કર્મ બંધાય છે। એટલે ફરી પાછા એ નવા બંધાયેલા કર્મોનો પણ ભવિષ્યમાં જ્યારે પણ એ ઉદય આવે ત્યારે ફરી પાછા એ કંઈ સંયોગો આવે ને એની સાથે એ પાછો જોડાય, એટલે ફરી નવા કર્મ બંધાય, આમ ચક્ર ચાલ્યા કરે છે। એટલે ખરેખર સાચા અર્થમાં નિર્જરા થતી નથી ને, એમ એને કર્મ તો રહ્યા જ છે, પણ તેમ છતાંય એ કર્મ એના સ્વરૂપમાં જતા નથી, એના સ્વરૂપમાં જઈને કંઈ કરતા નથી, એ એનાથી દૂર જ રહ્યા છે, જુદા રહ્યા છે અને એ એક સરખા રહ્યા નથી। એ જુદા જુદા પ્રકારે કર્મની પ્રકૃતિને લીધે એ જુદો જુદો સમય માટે જુદી જુદી પર્યાયમાં એ ગયો છે, જુદી જુદી પર્યાયમાં ગયો છે, તો એને પોતાનાને કારણે પોતાનો એવો પુરુષાર્થ, ઊંધો અવળો પુરુષાર્થ કે જેને લીધે થઈ અને એને કર્મ બંધાયા, એ સાચો પુરુષાર્થ કરતો હોત તો એને કર્મ છૂટી જાત, નવા કર્મ બંધાત નહીં, એટલે એ પોતાના અવળા પુરુષાર્થને કારણે એ કર્મ બાંધી રહ્યો છે. કોઈ કર્મ બંધાવે છે એમ પણ નથી, અને જાત જાતના કર્મ અને એ પ્રમાણે પછી એની દશા થાય છે, અને એવા શરીર મળે છે અને પાછા એવા ભાવ કરે છે, આ બધું ચાલ્યા કરે છે. પણ તે છતાંય એ એક સરખું રહેતું નથી, એ જુદું જુદું છે. એ ક્યારેક મનુષ્ય ગતિમાં છે, ક્યારેક દેવની ગતિમાં પણ છે, અને તિર્યંજ પણ થયો છે, નારકી પણ થયો છે. એટલે એ એક સરખું કંઈ રહ્યું નથી. એટલે એનો અર્થ જ એ છે કે એના શાશ્વત સ્વરૂપમાં નથી, એનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ સ્વરૂપ છે, એની અંદર કર્મ નથી, કે એવો કોઈ ગુણ નથી કે જે કર્મને એક સરખા રાખે કે કર્મ બાંધે, એવો કોઈ ગુણ નથી. અને બીજી વાત કે જો એ કર્મ એના સ્વરૂપમાં જો ગયા હોત તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં, એનું શુદ્ધ સ્વરૂપ રહે જ નહીં. એટલે એના અંતરમાં એ જાય છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, તો એ વખતે કર્મ બંધાતા પણ નથી, અને એમ કરતા એ નિર્જરા કરે છે, એ સકામ નિર્જરા કરે છે અને કર્મરહિત થાય છે, પૂર્ણપણે કર્મરહિત થઈ શકે છે. એટલે જો પૂર્ણપણે કર્મરહિત થવાતું હોય એનો અર્થ એ થયો કે કર્મથી એ જુદો જ છે, કર્મથી એ જુદો છે. તેમાં મોહનીય કર્મ હોય કે જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીય કે ગમે તે કર્મ હોય, ચાર ઘાતી કે ચાર અઘાતી ગમે તે કર્મો છે, એ બધા કર્મોથી એ પોતે ભિન્ન જ રહ્યો છે. એટલે અહીંયા આપણે મોહની વાત લઈને કહીએ છીએ કે મોહ એ કંઈ મારો નથી, મારો સંબંધી નથી, મારો એટલે આત્માનો મોહ કંઈ સંબંધી નથી, એમ અહીંયા સિદ્ધ થાય છે. આપણે આ રીતે સિદ્ધ કરી શકીએ કે ના, ખરેખર એ મોહ મારો હોઈ શકે નહીં, મોહની કર્મ મારું નથી, મોહ મારો નથી, મારો કોઈ રીતે સંબંધી નથી. એમ જાણે કે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી તો શું છે, તારું શું છે પ્રભુ? એક ઉપયોગ છે તે જ હું છું. ઉપયોગ એટલે એને ચૈતન્યપણું છે ને, ચેતન છે ને, ભગવાન આત્મા ચેતન છે ને. ભગવાન આત્મા એટલે પોતાની વાત છે, આ આત્માની વાત છે, નિજ સ્વરૂપની વાત છે. આ આત્મા એને શું છે, ચેતનપણું છે ને, કે ગમે તે ભવમાં ગયો હોય, ગમે તે ગતિમાં ગયો હોય, છતાં એનું ચેતનપણું ક્યાં ચાલ્યું જાય છે? સાપમાં ભવમાં હોય તો પણ ચેતન છે, સિંહના ભવમાં ચેતન છે, નારકીમાં ચેતન તો ચેતન જ છે, તો જ્ઞાન કરવા વાળો ચેતન જ છે. એટલે એ ચેતન્યપણું જે છે એનો અર્થ શું છે કે જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે, અને જ્ઞાન કરે છે, દેખે છે અને જાણે છે. જાણવું એટલે જ્ઞાન કરવું, દેખવું એટલે અવલોકવું. એ દેખવા જાણવા વાળો એ આત્મા છે, તો દેખે જાણે ત્યારે શું થાય છે, તો કે એનું એ તરફ લક્ષ્ય જાય છે અને એને દેખે છે, જાણે છે. જેના તરફ એનું લક્ષ્ય જાય છે એને દેખે છે, જાણે છે, એટલે એ લક્ષ્ય જેના તરફ ગયું છે જાણવા માટે, એને એ લક્ષ્યને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે આત્મા તો એ ઉપયોગ સ્વભાવી છે, અથવા તો ચેતન જે છે તો એ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ એ ભગવાન આત્મા છે. એટલે ઉપયોગ છે તે જ હું છું એમ કહી દીધું. કેમ કે જ્ઞાયક 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 જ્ઞાન કરવા વાળો છે, એટલે એ ઉપયોગ આત્મક છે, એટલે એ ઉપયોગ છે તે જ હું છું એમ કહ્યું. પહેલા શું કહ્યું? મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક વાત. તો પછી પ્રશ્ન થાય કે તો શું તારું શું છે, તો તું કોણ છે એમ લઈએ, તો કે એક ઉપયોગ છે તે જ હું છું. આ બંનેને સાથે લેવા માંડ્યા ત્યારે એનું પોતાનું સ્વરૂપ જણાયું. મો મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું. એવું જે જાણવું, એવું જે જાણવું તેને નિર્મમત્વ કહેવાય, મોહથી નિર્મમત્વ કહેવામાં આવે. એવું કોણ કહે છે? કે સ્વ પરના સ્વરૂપના જાણનારા, અથવા તો જે સિદ્ધાંતના જાણનારાઓ છે, મહાપુરુષો છે, એ એમ કહે છે કે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી અને એક ઉપયોગ છે તે જ હું છું. એવું જાણવું એ મોહથી નિર્મમત્વ છે, એને મોહથી નિર્મમત્વ કહે છે. એનો બીજો અર્થ પણ અહીંયા કરવામાં આવ્યો છે. એમાં શું કહ્યું છે, નીચે આપ્યું છે કે આ ગાથાનો અર્થ આમ પણ થાય છે કે જરાય મોહ મારો નથી, હું એક છું. જરાય મોહ મારો નથી, હું એક છું, એવું ઉપયોગ જ એટલે આત્મા જ જાણે તે ઉપયોગને આત્માને સમયના જાણનારા મોહ પ્રત્યે નિર્મમ મમતા વિનાનો કહે છે. કોને? ઉપયોગને. કયા ઉપયોગને? કે જે ઉપયોગ આમ જાણવા વાળો થયો છે તે જરાય મોહ મારો નથી અને હું એક છું એવું ઉપયોગ જ, એટલે આત્મા જ ઉપયોગ કહો, આત્મા જાણે તે ઉપયોગને. એટલે જ્યારે આત્મા એમ જાણે છે કે આ મોહ મારો નથી અને હું એક રૂપ છું એવું જાણવા વાળો થયો છે, એ વખતનો જે ઉપયોગ છે તે ઉપયોગને સમયના જાણનારા, શું કહે છે? સમયના એટલે આત્માને જાણનારા, સમય એટલે આત્મા, શું કહે છે એને? કે મમતા વિનાનો કહે છે, નિર્મમ કહે છે. અહીંયા ઉપયોગને કહેવામાં આવ્યું, બીજો અર્થ કર્યો ત્યાં, અને પહેલો અર્થ જે કર્યો છે ત્યાં એ જાણવું એને કહેવામાં આવ્યું. એ જાણવું એને મોહથી નિર્મમત્વ કહે છે એમ કહેવામાં આવ્યું. પહેલા ગાથાના અર્થમાં જ કહેવામાં આવ્યું, ત્યાં શું કહેવામાં આવ્યું? કે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું એવું જાણવું, એ જાણપણાની વાત કરી. એવું જાણવું જ્યારે થાય ત્યારે એ જાણવાનું જે થયું, એ જાણવું થયું એને મોહથી નિર્મમત્વ કહે છે. કોણ કહે છે? એ તો જાણનારા જ કહે ને, બીજા કોણ કહે? જ્ઞાની પુરુષો કહે, મહાપુરુષો કહે, સિદ્ધાંતના જાણવાવાળા, જેને સ્વ પરનું ભેદ જ્ઞાન થયું છે, સ્વરૂપમાં જાય છે, એવા કહે છે. બીજાઓની વાત નથી. અજ્ઞાનીઓ શું કહે છે એની વાત જવા દો. અજ્ઞાનીઓ જે કહે છે ને એના તરફ લક્ષ્ય આપીને તો આ જીવ રખડ્યો છે. કોઈકે મને આમ કહ્યું ને, કોઈકે મને તેમ કહ્યું ને, કોઈક મારા વિશે શું ધારશે, એ બધી વિટંબણાઓમાં પડીને તો આ જીવ ભમી રહ્યો છે. પણ જો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં હું કેવો આવ્યો છું અને કેવળી ભગવાને મને કેવો કહ્યો છે એની શ્રદ્ધા અને વિશ્વાસ થાય ને, તો એને આ ભવના ફેરા ટળી જાય. એને બીજા કહે છે ને એ લાગી આવે છે, એ વાત એને બરાબર લાગે છે, એને એ સાચી માને છે, એનો વિશ્વાસ કરે છે, અને એને માટે થઈ અને એ તકેદારી રાખે છે કે બીજાઓ મને કેવો કહેશે એમ કરી, અને એને માટે તકેદારી રાખે છે. પણ ભગવાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં એ જેવો આવ્યો છે અને જે કહ્યું છે ભગવાને કે તું સિદ્ધ સમાન છે, એ વાત તરફ એનું લક્ષ જતું નથી, એ વાતનો વિશ્વાસ નથી, એની શ્રદ્ધા નથી. અને એ વાતને માની અને જે જાગૃતિ રાખવી જોઈએ એવી જાગૃતિ રાખતો નથી. આ જ મોટી વાત છે, સમજવાનું આ છે કે તમને તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો વિશ્વાસ જ નથી. તીર્થંકર ભગવાનને કેવળી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી એનો વિશ્વાસ નથી. અરે પ્રભુ, શું થશે? આ સમય ચાલ્યો જાય છે, આમને આમ ચાલ્યો જશે, આવી સરસ પર્યાય મળી છે, મનુષ્યની પર્યાય મળી છે, શું નથી મળ્યું? બધી સગવડ મળી છે, બધી અનુકૂળતા મળી છે, જૈન દર્શન મળ્યું છે, આટલા શાસ્ત્રો મળ્યા છે, કેવું પુણ્ય! આટલા શાસ્ત્રો મળવા, આટલી સમજ મળવી, આનાથી વધારે વિશેષ બીજું પુણ્ય શું હોઈ શકે? તમે કમ્પેર કરો તમારી જાતને પ્રભુ, કે બીજાઓને શું મળ્યું છે અને તમને શું મળ્યું છે? કોને આ શાસ્ત્રો, કોને આ જાણકારી, કોને આ જન્મથી જાત જૈન દર્શન, આ બધું કોને મળ્યું છે? માત્ર જૈન થવાનું બાકી છે, બીજું તો બધું મળી ગયું છે પ્રભુ. સંયોગો તો બધા જ બરાબર અનુકૂળ મળ્યા છે, સંયોગો મળ્યા છે, પુણ્યને કારણે મળ્યા છે. હવે વર્તમાન તો પ્રભુ તમારો છે કે બીજા કોઈનો છે? તમે આ બધી સુવિધાઓ સગવડ નિમિત્તો બધા માણ્યા મળવા છતાં જો જૈન નથી બનતા તો પછી એ પ્રમાદ કોનો છે? એટલે મહાપુરુષોને ખૂબ ખૂબ કરુણા આવે છે, એટલે આપણને આ બધું કહે છે. મહાપુરુષો તો આ બધું લખીને ચાલ્યા ગયા, એ તો પોતે પોતાનું કામ કરીને ગયા છે, આ તો આપણી ઉપર કરુણા કરી અને આ આપણને આપ્યું. એ કુમકુંદાચાર્ય ભગવાને પણ કરુણા કરી, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કરુણા કરી, અને એવા તો કેટલા હજારો મુનિઓએ કરુણા કરીને આપણને કેટલા શાસ્ત્રો આપ્યા છે. તીર્થંકર ભગવાનની તો મહા કરુણા વર્તે છે, આપણે એમના જ્ઞાનમાં ભવ્ય તરીકે દેખાયા છીએ, સિદ્ધ સમાન દેખાયા છીએ, એથી વિશેષ બીજો કયો ઉપકાર જોઈએ? એમણે તો માર્ગ પ્રત્યક્ષ પોતે કરી, અનુસરી, પ્રાપ્ત કરી અને બતાવ્યો છે. અને એ માર્ગે જવા માટે જણાવ્યું છે. હવે એથી વિશેષ બીજી કરુણા શું કરી શકે? હવે તો જો કંઈ પણ કરવાનું હોય તો આપણે જાતે પુરુષાર્થ કરવાનો રહ્યો છે. ગુરુદેવે આટલા બધા વર્ષો સુધી, 45-45 વર્ષ સુધી આ જ્ઞાનના ધોધ વહેવડાવ્યા એ કોને માટે? પ્રભુ એ તો પામી ગયા હતા, એ તો મહાપુરુષ હતા, એમને તો આ બધું સહજ અંદરમાંથી આવતું હતું. આપણે માટે આ બધું મૂકી ગયા છે. આપણા ભાગ્ય કે આપણને ગુજરાતી ભાષામાં બે મહાપુરુષો મળ્યા, પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી અને બીજા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી. અને આટલું સાહિત્ય આપણે માટે મૂકી ગયા, આટલું સમજાવ્યું, આ બધું થયું. હવે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આજે આ 36મી ગાથાના અર્થ સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. હવે પછી આગળ સ્વાધ્યાયમાં આપણે ટીકાથી શરૂઆત કરી અને સ્વાધ્યાય કરીશું. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત